એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લગભગ 100 વર્ષ પહેલાં લખાયું, પણ એની વાતો આજે એટલી જ નવી લાગે છે. વર્જિનિયા વુલ્ફનું અ રૂમ ઓફ વન્સ ઓન. અને હા, એના પરથી થયેલા ગુજરાતી વિશ્લેષણો જેમ કે ઓરડો અને આર્થિક સ્વતંત્રતા કે પછી વિમેન મની અને સર્જનાત્મકતા એ પણ આપણી ચર્ચાનો ભાગ રહેશે.
ખરેખર આ પુસ્તકની સૌથી મોટી વાત એ જ છે કે એ સમયથી કેટલું આગળ હતું. સર્જનાત્મકતા, જેન્ડર, પૈસાની જરૂરિયાત, બૌદ્ધિક વિકાસ, આ બધા મુદ્દા વુલ્ફ જે રીતે ઉઠાવે છે ને એ આજે પણ એટલા જ લાગુ પડે છે, જાણે હમણાં જ લખાયો હોય એવું લાગે. નહીં
બરાબર, એટલે જ આજે આપણે આ પ્રભાવશાળી પુસ્તકના જે મુખ્ય વિચારો છે એની પાછળની દલીલો છે અને એની અસર કેટલી લાંબી ટકી છે એ બધું ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો લેખિકા વિશે થોડી વાત કરીએ. વર્જિનિયા વુલ્ફ 1882 થી 1941, 20મી સદીના બહુ મોટા આધુનિકતાવાદી લેખક ગણાય છે અને લંડનનું પેલું પ્રખ્યાત બ્લૂમ્સબેરી ગ્રુપ હતું ને એના તેઓ એકદમ કેન્દ્રમાં હતા. એમની મિસિસ ડેલવે કે ટુ ધ લાઇટ હાઉસ જેવી નોવેલ્સ તો ખૂબ જાણીતી છે, પણ આ પુસ્તક અ રૂમ ઓફ વન ઝોન એ લખવા માટે એ પોતે જ કેમ આટલા યોગ્ય હતા, એમની પોતાની જિંદગીનો અનુભવ જ કારણભૂત હતો, ખરું ને?
ચોક્કસ. એમના પિતા સર લેસ્લી સ્ટીફન એ પોતે મોટા લેખક હતા, એટલે ઘરમાં સાહિત્ય અને બૌદ્ધિક ચર્ચાનું વાતાવરણ તો હતું જ, પણ એ જ વિક્ટોરિયન સમયની જે મર્યાદાઓ હતી ખાસ કરીને સ્ત્રીઓ માટે એનો અનુભવ પણ એમને બહુ નાનપણથી જ થવા માંડ્યો હતો.
જેમ કે પેલી વાત, એમના ભાઈઓને તો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા મોકલવામાં આવ્યા, પણ વર્જિનિયાને એમને એવું ફોર્મલ એજ્યુકેશન ન મળ્યું. એમણે તો એમના પિતાની જે વિશાળ લાઇબ્રેરી હતી ને એમાં જાતે વાંચી વાંચીને જ જ્ઞાન મેળવ્યું.
હા, અને આનાથી બે વસ્તુ થઈ. એક તો જ્ઞાન માટેની એક જબરદસ્ત ભૂખ જાગી, અને બીજું પેલી જે સંસ્થાઓ હતી, યુનિવર્સિટીઓ વગેરે, એ કેવી રીતે સ્ત્રીઓને બહાર રાખે છે એની ઊંડી સમજ એમને આવી, એક જાતનો બહિષ્કારનો અનુભવ.
અને પછી પેલો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એમના કાકી તરફથી વારસો મળ્યો, દર વર્ષે 500 પાઉન્ડ્સ.
બરાબર, એ બહુ મહત્વનું હતું, કારણ કે એનાથી એમને મળી આર્થિક સ્વતંત્રતા, અને એ સ્વતંત્રતામાંથી મળ્યો પોતાનો ઓરડો, એટલે કે લખવા, વાંચવા, વિચારવા માટેની એક અંગત, ખલેલ વગરની જગ્યા, જેની વુલ્ફ આખા પુસ્તકમાં હિમાયત કરે છે.
અને એટલું જ નહીં, એમના પતિ લિયોનાર્ડ વુલ્ફ સાથે મળીને એમણે હોગાર્થ પ્રેસ પણ શરૂ કર્યું, પોતાનું પબ્લિશિંગ હાઉસ.
હા, એટલે પ્રકાશક તરીકે પણ એમને ગજબની સ્વતંત્રતા મળી, પોતાના વિચારો, બીજાના નવા વિચારો એ બધું છાપી શક્યા.
એટલે પુરુષોનું વર્ચસ્વ હતું એ સાહિત્ય જગતમાં. એક સ્ત્રી લેખક તરીકે એમને જે ભેદભાવ નડ્યા, જે પક્ષપાત સહન કરવો પડ્યો, એ બધું એમના અંગત અનુભવનો ભાગ હતો.
એટલે આ પુસ્તક ખાલી થિયરી નથી, એમના પોતાના જીવનના સંઘર્ષ અને સફળતામાંથી નીપજેલું છે, એકદમ અંગત છે.
તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? પેલું પ્રખ્યાત વાક્ય છે ને, સ્ત્રી પાસે કાલ્પનિક કથાઓ લખવા માટે પૈસા અને પોતાનો ઓરડો હોવો જોઈએ. આ સાંભળવામાં કદાચ બહુ સીધું લાગે, પણ વુલ્ફ અહીં બહુ ઊંડી વાત કરી રહી છે. ઓરડો એટલે ખાલી ચાર દિવાલ નહીં.
બિલકુલ, એ ભૌતિક જગ્યા તો છે જ, પણ એનાથી વધુ એ માનસિક અને બૌદ્ધિક સ્વતંત્રતાની વાત છે, ખલેલ વગર વિચારવાની, કામ કરવાની આઝાદી. અને વુલ્ફ અહીં એક મૂળભૂત સવાલ પૂછે છે કે ભાઈ, ઇતિહાસમાં આટલી બધી મહાન મહિલા લેખિકાઓ કેમ નથી જોવા મળતી? શું કારણ હશે? શું સ્ત્રીઓમાં ટેલેન્ટ ઓછી હતી?
અને વુલ્ફનો જવાબ એકદમ સ્પષ્ટ છે, ના, પ્રતિભાનો અભાવ નહોતો.
હા, સમસ્યા હતી પેલી પરિસ્થિતિઓની. સમાજ અને વ્યવસ્થાએ સ્ત્રીઓને એ ભૌતિક સાધનો એટલે કે પૈસા, પોતાનો ઓરડો અને બૌદ્ધિક તકો, શિક્ષણ, પ્રોત્સાહન એ બધું આપવાનો સતત ઇનકાર કર્યો.
અને આખી વાત તેઓ કોઈ સૂત્રાત્મક રીતે નથી કહેતા. એની સ્ટાઇલ પણ અનોખી છે. છે તો નિબંધ, પણ એમાં કાલ્પનિક પાત્રો છે, વાર્તા જેવું વણાટ છે, પોતાના અનુભવો, ઇતિહાસનું વિશ્લેષણ, લિટરેચરનું ક્રિટિસિઝમ, અને કલ્પના બધું ભેગું કર્યું છે.
હા, મૂળ તો આ 1928માં કેમ્બ્રિજની જે વિમેન્સ કોલેજીસ હતી, ન્યુનહામ અને ગર્ટન, ત્યાં આપેલા બે લેક્ચર્સ હતા. અને એનો હેતુ એ જ હતો કે જેન્ડર, ગરીબી અને ક્રિએટિવિટી આ ત્રણે વચ્ચે શું સંબંધ છે એની તપાસ કરવી. જાણે આપણને સાથે લઈને તપાસ પર નીકળ્યા હોય.
તો એમની તપાસ શરૂ થાય છે પેલી કાલ્પનિક યુનિવર્સિટી ઓક્સબ્રિજથી, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનું મિક્સ નામ. ત્યાં વાર્તાકાર જાય છે અને જુએ છે. પુરુષ ફેલો અને સ્કોલર્સ તો મસ્ત ઘાસ પર ચાલી શકે, પણ સ્ત્રીઓને મનાઈ. અને લાઇબ્રેરી એમઆઈ એમનમ ના જવાય, કાં તો કોઈ ફેલો સાથે હોય અથવા ઓળખાણનો લેટર જોઈએ. બોલો.
અને જમવાની વાત, પુરુષોની કોલેજમાં એકદમ શાનદાર જાહોજલાલીવાળું ભોજન અને સામે પેલી સ્ત્રીઓની કોલેજ ફન હેમમાં એકદમ સાદું ફિક્કું જમવાનું.
આ બધી નાની નાની દેખાતી વાતો છે, પણ વુલ્ફ અહીં સીધું કનેક્શન બતાવે છે કે ભાઈ આ ભૌતિક પરિસ્થિતિઓ છે ને એ તમારા બૌદ્ધિક જીવન પર સીધી અસર કરે છે.
બરાબર. પૈસા, સગવડ, તક આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એ અહીં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ ખાલી કોઈ એક વ્યક્તિનો અનુભવ નથી, આ તો સંસ્થાકીય અવરોધો છે, સિસ્ટેમેટિક છે.
એટલે આ ભૌતિક અવરોધો જોયા પછી વુલ્ફ વિચારે છે કે આ બધું શું ખાલી સંયોગ છે કે પછી કંઈક ઊંડું કારણ છે. એટલે એ ઇતિહાસ તરફ વળે છે
અને ત્યાં જાય છે બ્રિટિશ મ્યુઝિયમ અને જુએ છે તો સ્ત્રીઓ વિશે લખાયેલા પુસ્તકોનો ઢગલો. પણ એ બધા લખનાર કોણ? લગભગ બધા જ પુરુષો. અને લખાણોમાં શું દેખાય છે? ઘણીવાર સ્ત્રીઓ માટે ગુસ્સો, પૂર્વગ્રહ અથવા તો એક જાતનું તિરસ્કાર, શ્રેષ્ઠતાનો ભાવ.
એટલે જાણે પુરુષો પોતાની જાતને ચઢિયાતી સાબિત કરવા માટે સ્ત્રીઓ વિશે લખી રહ્યા હોય એવું લાગે.
હા, અને એ બતાવે છે કે ઇતિહાસ અને જ્ઞાન પોતે જ કેવી રીતે એક પુરુષ દ્રષ્ટિકોણથી એમના અનુભવોથી ઘડાયા છે.
અને કાયદાની રીતે પણ જુઓ, સદીઓ સુધી સ્ત્રીઓને પ્રોપર્ટી રાખવાનો અધિકાર નહોતો, એટલે આર્થિક રીતે તો પરાધીન જ રહેવાનું ને.
આ બધું ભેગું થઈને એક એવી માનસિકતા બનાવે છે જ્યાં સ્ત્રીઓ પોતે જ પોતાની શક્તિ પર શંકા કરવા લાગે, પેલી ઇન્ટરનલાઇઝ્ડ ઇન્ફિરિયોરિટી જેને કહેવાય.
અને બીજી બાજુ પુરુષો પોતાનો જે વિશેષાધિકાર છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આ એક મનોવૈજ્ઞાનિક રમત પણ છે.
પણ સવાલ એ થાય કે માનો કે કોઈ સ્ત્રીમાં શેક્સપિયર જેટલી જ પ્રતિભા હોય તો શું ખાલી ટેલેન્ટ હોવું પૂરતું હતું એ જમાનામાં?
આ બહુ મોટો સવાલ છે અને આનો જવાબ આપવા માટે વુલ્ફ એક જબરદસ્ત કાલ્પનિક પાત્ર ઊભું કરે છે, જ્યુડિથ શેક્સપિયર. કલ્પના કરો કે વિલિયમ શેક્સપિયરની એક બહેન હતી જ્યુડિથ. એના ભાઈ જેટલી જ હોશિયાર, કલ્પનાશીલ, નાટકો લખવાનો એને પણ શોખ.
પણ એને શું મળે છે? એને સ્કૂલમાં નથી મોકલતા, એને તો ઘરકામ કરવાનું, રસોઈ બનાવવાની, સાચવવાનું. એના લગ્ન કરવા માટે દબાણ થાય છે એટલે એ ઘર છોડીને લંડન ભાગી જાય છે.
ત્યાં થિયેટરમાં કામ શોધવા જાય છે કારણ કે એને તો એમાં જ રસ છે. પણ લોકો એની મજાક ઉડાવે છે, કોઈ ગંભીરતાથી નથી લેતું, એનું શોષણ થાય છે.
અને અંતે એ ગર્ભવતી બને છે અને નિરાશામાં કોઈ રસ્તો ન દેખાતા આપઘાત કરી લે છે. આ કોઈ સાચી વ્યક્તિ નથી, યાદ રાખજો.
હા, પણ આ એક શક્તિશાળી થોટ એક્સપેરિમેન્ટ છે, વિચાર પ્રયોગ.
બરાબર. જે બતાવે છે કે ખાલી પ્રતિભા હોવી પૂરતી નથી, ટેલેન્ટને ખીલવા માટે મોકો જોઈએ, શિક્ષણ જોઈએ, પ્રોત્સાહન જોઈએ અને સૌથી અગત્યનું એક એવો સમાજ જોઈએ જે એને સ્વીકારે, એને ટેકો આપે.
જુડિથના કેસમાં શું થયું? સમાજનું જે માળખું હતું, જે અપેક્ષાઓ હતી, એણે એની સંભાવનાઓને શરૂ થતા પહેલાં જ કચડી નાખી. પ્રતિભા હોવા છતાં એ નકામી ગઈ.
તો આ તો થઈ કાલ્પનિક જુડિથની વાત, પણ વાસ્તવિક દુનિયામાં જે સ્ત્રીઓએ લખવાની કોશિશ કરી એમનું શું? વુલ્ફ પછી એમના તરફ ધ્યાન દોરે છે એવી મહિલા લેખિકાઓ જેમણે આટલા બધા અવરોધો વચ્ચે પણ લખ્યું, જેમ કે અફરા બેનહમ, છેક 17મી સદીમાં.
અચ્છા.
એ પહેલી અંગ્રેજ સ્ત્રી હતી જેણે લખીને પૈસા કમાવવાનું શરૂ કર્યું, પોતાના લેખનથી આજીવિકા મેળવી. આ બહુ મોટી વાત હતી. એણે સાબિત કર્યું કે સ્ત્રીઓ પણ પ્રોફેશનલ રાઇટર બની શકે છે.
પછી જેન ઓસ્ટિન જેવી લેખિકાઓ આવી, જેમણે મોટાભાગે ઘરમાં જ રહીને સતત કામકાજ અને બીજી ખલેલો વચ્ચે અદ્ભુત નવલકથાઓ લખી.
હા, પણ આપણે એ પણ જોવું પડે કે એમના વિષયો શું હતા. મોટે ભાગે ઘર, લગ્ન, સામાજિક સંબંધો, કારણ કે એમનો અનુભવ વિશ્વ એટલું જ સીમિત હતું. એ બહારની દુનિયાના અનુભવોથી મોટાભાગે વંચિત રહ્યા.
પછી બ્રોન્ટે બહેનો, એમના લખાણમાં પેલી જે બંધિયાર પરિસ્થિતિ હતી એની સામેનો ગુસ્સો અને હતાશા સ્પષ્ટ દેખાય છે, નહીં?
બિલકુલ. અને જ્યોર્જ એલિયટનું ઉદાહરણ લો. એમનું સાચું નામ તો મેરિયન ઇવેન્સ હતું, પણ ગંભીર સાહિત્ય લખવા માટે લોકો એમને સિરિયસલી લે એ માટે એમણે પુરુષ નામ અપનાવવું પડ્યું.
આ બધા ઉદાહરણો એમની હિંમત તો બતાવે જ છે, પણ એ પણ બતાવે છે કે સમાજની જે મર્યાદાઓ હતી, જે બંધનો હતા, એણે એમની કલાને, એમના લેખનને કેવી રીતે અસર કરી, કદાચ એને મર્યાદિત પણ કરી દીધું.
હા, કદાચ એમનું લેખન કંઈક જુદું જ હોત જો એમને વધારે સ્વતંત્રતા મળી હોત, વધારે વિશાળ અનુભવો મળ્યા હોત.
વુલ્ફ એ જ કહેવા માંગે છે ને કે સ્ત્રીઓના જે સીમિત અનુભવો હતા એ એમના લેખનને પણ ક્યાંક ને ક્યાંક બાંધી દેતા હતા.
ચોક્કસ. અને એટલે જ વુલ્ફ કહે છે કે જ્યારે સ્ત્રીઓ જીવનના દરેક ક્ષેત્રમાં, રાજકારણ, વ્યવસાય, કળા, વિજ્ઞાન, બધે જ સક્રિય થશે, ભાગ લેશે, ત્યારે એમના જે નવા દ્રષ્ટિકોણ આવશે એ સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે, વધુ સાચું બનાવશે.
વુલ્ફ પોતાના સમયની, એટલે કે 1920ના દાયકાની લેખિકાઓને પણ જુએ છે અને નોંધે છે કે હા, હવે પહેલા કરતાં વધુ સ્ત્રીઓ લખી રહી છે, એ સારી વાત છે.
પણ હજુ એ સંઘર્ષ પૂરો નથી થયો. હજુ એમને પોતાનો અવાજ શોધવામાં, પેલી સમાજે મનમાં ઠસાવી દીધેલી હિંતાની ભાવનામાંથી બહાર આવવામાં તકલીફ પડે છે.
અહીં એ એક કાલ્પનિક પુસ્તક લાઇવ્સ એડવેન્ચરની વાત કરે છે અને એમાં આવતા એક વાક્ય પર ખાસ ધ્યાન દોરે છે. ક્લોઈને ઓલિવિયા ગમતી હતી.
હા, અને વુલ્ફ આ વાક્યને ક્રાંતિકારી ગણે છે.
કેમ?
કારણ કે વુલ્ફના મતે એ પહેલીવાર સ્ત્રીઓ વચ્ચેના સંબંધને પુરુષોના સંદર્ભ વગર એકદમ સ્વતંત્ર રીતે રજૂ કરે છે.
બરાબર, કે સ્ત્રીઓનું પણ પોતાનું એક આંતરિક જગત છે, પોતાની લાગણીઓ છે, પોતાના સંબંધો છે, જે પુરુષોની દુનિયાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. એ સ્થાપના અહીં થાય છે.
જો કે વુલ્ફ એ પણ સ્વીકારે છે કે સ્ત્રી લેખિકાઓ હજુ પણ જાણે પુરુષોની વાક્યરચનામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી છે, હજુ પોતાની આગવી સ્ત્રી સહજ શૈલી સંપૂર્ણપણે વિકસાવી નથી, પણ ભવિષ્ય માટે આશા ચોક્કસ છે. તો આ બધા અવરોધો, આ સંઘર્ષ, આ ઐતિહાસિક બોજ, આ બધામાંથી પસાર થઈને એક આદર્શ સર્જનાત્મક મન કેવું હોઈ શકે? અહીં વુલ્ફ પેલો એમનો બહુ જાણીતો કોન્સેપ્ટ રજૂ કરે છે, ઉભયલિંગી મન, એટલે કે એન્ડ્રોજિનસ માઇન્ડ.
એન્ડ્રોજિનસ માઇન્ડ એટલે કે એવું મન જે પુરુષ કે સ્ત્રીના ખાનામાં બંધાયેલું ન હોય.
બરાબર. એક એવું મન જેમાં કહેવાતા પુરુષ ગુણો, જેમ કે તર્ક, બુદ્ધિ, નિયંત્રણ, અને કહેવાતા સ્ત્રી ગુણો, જેમ કે લાગણી, સહજતા, સંવેદનશીલતા, આ બંનેનો સમન્વય હોય, બેલેન્સ હોય. વુલ્ફ માને છે કે આવું જે સંતુલિત મન છે, જે આ લિંગભેદના બંધનોથી પર ઉઠી ગયું છે, એ જ સૌથી ઉત્કૃષ્ટ, સૌથી સાચી, પક્ષપાત વગરની અને તેજસ્વી ઇન્કન્ડેસન્ટ કલાનું સર્જન કરી શકે છે. શેક્સપિયરનું મન કદાચ આવું જ હશે એમ વુલ્ફ કહે છે.
અને આ કોઈ બાયોલોજિકલ વાત નથી, પણ માનસિક સ્થિતિની વાત છે, નહીં?
બિલકુલ, આ મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, અને આ સ્થિતિ સુધી પહોંચવા માટે જ પેલી શરૂઆતની શરતો જરૂરી બને છે, પૈસા અને પોતાનો ઓરડો.
હા, કારણ કે આર્થિક ચિંતા હોય, સતત ખલેલ પહોંચતી હોય, માનસિક શાંતિ જ ન હોય, તો પછી આ ઉભયલિંગી મનની સ્થિતિ કેળવવી બહુ મુશ્કેલ છે.
અને એટલે જ છેલ્લે વુલ્ફ યુવાન સ્ત્રીઓને, ખાસ કરીને જે લેખિકા બનવા માંગે છે, એમને આહ્વાન કરે છે.
શું કહે છે?
કે પૈસા કમાઓ, પોતાનો ઓરડો બનાવો, આર્થિક રીતે સ્વતંત્ર બનો.
હા, પણ એ માત્ર પોતાના અંગત લાભ માટે નહીં, વુલ્ફ એને એક સામૂહિક જવાબદારી તરીકે જુએ છે. કારણ કે તમે જ્યાં સ્વતંત્રતા મેળવશો, એનાથી તમે ભવિષ્યની પેઢીઓ માટે, આવનારી અસંખ્ય જુડિત શેક્સપિયર્સ માટે રસ્તો બનાવશો, એમના માટે એક પરંપરા ઊભી કરશો.
જેમ પુરુષ લેખકો પાસે સદીઓની પરંપરા હતી, એકબીજાના કામ પર ચણતર કરવાની તક હતી, એવી પરંપરા સ્ત્રીઓએ હવે બનાવવાની છે. આ એક કલેક્ટિવ પ્રોજેક્ટ છે.
આ પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ છે, એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. પેલી મુખ્ય વાત તો ખરી જ, સ્ત્રી પાસે કાલ્પનિક કથાઓ લખવા માટે પૈસા અને પોતાનો ઓરડો હોવો જ જોઈએ.
હા, આ વાક્ય વારંવાર યાદ કરવું પડે એવું છે. સર્જનાત્મકતા માટે ભૌતિક અને માનસિક સુરક્ષા કેટલી જરૂરી છે એનો સતત ખ્યાલ આપે છે.
અને પેલું વાક્ય કે ઇતિહાસમાં મોટાભાગે અનામિક એક સ્ત્રી હતી.
ફોર મોસ્ટ ઓફ હિસ્ટ્રી અનોનિમસ વોઝ અ વુમન. આ કેટલું બધું કહી જાય છે.
સાચી વાત. કેટલું બધું કામ, કેટલું સર્જન સ્ત્રીઓ દ્વારા થયું હશે, પણ નામ વગરનું રહી ગયું. કાં તો નામ આપવા દેવામાં ના આવ્યું, કાં તો ઇતિહાસમાંથી ભૂસી દેવાયું.
બૌદ્ધિક સ્વતંત્રતા ભૌતિક વસ્તુઓ પર આધાર રાખે છે, કવિતા ભૌતિક સ્વતંત્રતા પર આધાર રાખે છે. આ પણ બહુ પાયાની વાત છે. પેલી જે રોમેન્ટિક કલ્પના છે ને કે કલાકાર તો ભૂખ્યો હોય, દુઃખી હોય તો જ સારું સર્જન કરે.
હા, વુલ્ફને બિલકુલ નકારી કાઢે છે. એ કહે છે કે ના ભાઈ, મનની શાંતિ, પેટની ભૂખ સંતોષાયેલી હોય એ બધું બૌદ્ધિક સ્વતંત્રતા માટે જરૂરી છે, અને કવિતા જેવી વસ્તુ તો એના પર જ ટકેવી છે.
અને પેલું ઉભયલિંગી મનવાળો, કોઈ પણ લેખક માટે પોતાના લિંગ વિશે વિચારવું ઘાતક છે. વ્યક્તિએ સ્ત્રી પુરુષાર્થ અથવા પુરુષ સ્ત્રીત્વ ધરાવતું હોવું જોઈએ.
દાયરામાં બંધાઈને નથી લખવાનું, એનાથી ઉપર ઉઠીને માનવ અનુભવની જે સમગ્રતા છે એને સમજવાનો અને રજૂ કરવાનો પ્રયાસ કરવાનો છે. એ જ સાચી કલા છે.
આ બધી વાતો ભલે 100 વર્ષ જૂની હોય, પણ આજે આપણા રોજબરોજના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે, લાગુ પડે છે, નહીં? જેમ કે આપણે આપણી જાતને પૂછી શકીએ કે શું ખરેખર મારી પાસે મારો પોતાનો ઓરડો છે, ભલે એ નાનકડો ખૂણો હોય કે દિવસનો કોઈ ચોક્કસ સમય હોય, જ્યાં હું શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરી શકું, કંઈક નવું શીખી શકું, કે પછી બસ મારા વિચારો સાથે એકલી રહી શકું.
ચોક્કસ. અને આ વાત ફક્ત વ્યક્તિગત નથી, પ્રોફેશનલ લાઈફમાં, ભણતરમાં પણ આ એટલું જ મહત્વનું છે. આપણે જોવું રહ્યું કે આજે પણ એવી કઈ અદૃશ્ય દિવાલો છે, એવા કયા સિસ્ટમેટિક અવરોધો છે જે સ્ત્રીઓને કે પછી બીજા કોઈ પણ વંચિત સમૂહને આગળ વધતા રોકે છે.
હા, જેમ કે ઓફિસમાં પ્રમોશનની વાત હોય કે પછી યુનિવર્સિટીમાં રિસર્ચ માટે ફંડિંગની વાત હોય.
બરાબર. શું બધાને સમાન તકો મળે છે? શું માર્ગદર્શન સરખું મળે છે? ખાસ કરીને આપણે ગુજરાત કે ભારતના સંદર્ભમાં વિચારીએ તો વર્કપ્લેસ પર, શિક્ષણ સંસ્થાઓમાં એવા સૂક્ષ્મ ભેદભાવો છે જેને ઓળખીને દૂર કરવાની જરૂર છે. મેન્ટરશિપ, નેટવર્કિંગની સમાન તકો ઊભી કરવી, આ બધું વુલ્ફના વિચારોનો જ એક આધુનિક પડઘો કહી શકાય.
અને આપણે જે મીડિયા જોઈએ છીએ, જે વાર્તાઓ સાંભળીએ છીએ, એનું વિશ્લેષણ કરવા માટે પણ વુલ્ફનો દ્રષ્ટિકોણ બહુ કામનો છે. આપણે પૂછી શકીએ કે આ વાર્તા કોણ કહી રહ્યું છે, કોના અનુભવને મહત્વ અપાઈ રહ્યું છે, અને કોનો અવાજ સાવ સંભળાતો જ નથી.
હા, જે પ્રભાવશાળી નેરેટિવ્સ છે એના પર સવાલ ઉઠાવવાની, એની પાછળની સત્તા અને રાજકારણને સમજવાની જરૂર છે. ગુમ થયેલા દ્રષ્ટિકોણને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને બાળકોના ઉછેરમાં
એ બધાને સમાન રીતે પ્રોત્સાહન આપવું, કોઈ લિંગ આધારિત સ્ટીરિયોટાઈપમાં એમને બાંધી ન દેવા. સંસાધનો, તકો અને સૌથી વધુ તો ભાવનાત્મક ટેકો અને વિશ્વાસ, એ બધું સરખું મળવું જોઈએ. પેલી જુડિથ શેક્સપિયરની વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે પ્રોત્સાહન અને સ્વીકૃતિનો અભાવ હોય તો પ્રતિભા કેવી રીતે કરમાઈ જાય છે.
જો હું મારા અંગત અનુભવની વાત કરું તો આ પુસ્તક વાંચીને મને સૌથી વધુ જે વાત સ્પર્શી ગઈ એ હતી વુલ્ફે પૈસા, ભૌતિક જગ્યા અને સર્જનાત્મકતા વચ્ચે જે એકદમ સીધો, નક્કર સંબંધ બતાવ્યો છે. આપણે ત્યાં કલા અને સર્જન વિશે ઘણીવાર બહુ રોમાન્ટિક ખ્યાલો હોય છે, પણ વુલ્ફે બધાને બાજુ પર મૂકીને એકદમ વ્યવહારુ અને પાયાની વાત કરે છે. એ મને બહુ ગમ્યું. અને હા, પેલું જુડિથ શેક્સપિયરનો વિચાર એ ખરેખર તમને હચમચાવી નાખે છે.
પડતા જોવાની જગ્યાએ એ સિસ્ટમ્સને, એ માળખાઓને સમજવાની અને બદલવાની જરૂર છે જે અસમાનતા પેદા કરે છે અને ટકાવી રાખે છે. વુલ્ફનું ફોકસ વ્યક્તિગત ખામીઓ પર નથી, પણ પ્રણાલીગત અવરોધો પર છે. અને આ વાત ખાલી સ્ત્રી પુરુષ સમાનતા પૂરતી નથી, કોઈ પણ પ્રકારની અસમાનતા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, એ બધા માટે આ લાગુ પડે છે.
એટલે સમાનતા એ કોઈ લક્ઝરી નથી, પણ દરેક માણસ પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે એના માટેની એકદમ પાયાની જરૂરિયાત છે.
બરાબર. અને આખરે આ એક સામૂહિક જવાબદારી છે, એક એવું ભવિષ્ય બનાવવાની જવાબદારી જ્યાં કોઈ પણ ટેલેન્ટેડ વ્યક્તિને, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, કે કોઈ પણ પૃષ્ઠભૂમિમાંથી આવતી હોય, એને સંજોગોના અભાવે પાછળ ન રહી જવું પડે. અને જતા જતા એક સવાલ મૂકીને જાઉં છું. આજના ડિજિટલ યુગમાં, જ્યાં કદાચ ભૌતિક ઓરડાનો અર્થ બદલાઈ રહ્યો છે, ત્યાં પોતાનો ઓરડો હોવું એટલે શું? એ કઈ માનસિક, ભાવનાત્મક અને કદાચ ડિજિટલ સ્પેસ છે જે આજે આપણી સર્જનાત્મકતા અને બૌદ્ધિક સ્વતંત્રતા માટે અનિવાર્ય છે. વિચારવા જેવો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.